ஹந்தாணம் ரமோ சேதாணம் ரமோ ஆயரியாணம் ரமோ வஜாயாணம் ரமோ லோயே சவசாஹூணம் தீனபுவனமேதாத் வீதராகவிஜ்ஞானதா சிவஸ்வரூப சிவகார் நமஹு த்ரியோக சம்ஹாரிதே. આપણે ત્રિપ્ડાલનો સ્વાધ્યાય લાસ્ટ ટાઈમ શરૂ કર્યો હતો, તેમાં આપણે જસ્ટ ઇન્ટ્રોડક્શન કર્યું હતું અને ધેન વી વેન્ટ ઇન ટુ અનિત્ય ભાવના. તો આપણે લાસ્ટ ટાઈમ અનિત્ય ભાવના શરૂ કરી હતી. થોડું ફરીથી બેકગ્રાઉન્ડ જોઈએ. મુનિરાજ જે હોય છે એ 24 આવર્સ જંગલમાં ધ્યાન કરતા હોય ને, તો એ જંગલમાં પોતાના આત્માનું ધ્યાન તો કરે જ, પણ જ્યારે આત્મામાંથી બહાર આવે તો આ 12 ભાવનાઓનું વિચાર કરે છે, 12 ભાવનાઓનું ચિંતવન કરે છે. એનાથી એમને વૈરાગ્ય વધારે પુષ્ટ થાય છે, એનાથી એમને વધારે વૈરાગ્ય થાય છે, સો દેટ હી કેન ગો બેક ઇન આત્મા અગેન. એના માટે જઈને 12 પ્રકારના વિચારો એ નિરંતર કર્યા કરે છે, એને 12 ભાવના કહેવાય. રાઈટ. હવે મુનિરાજ તો એ કરે જ છે, પણ આપણે પણ આપણી લાઈફમાં આવા વિચાર કરવા લાયક છે, કેમ કે આપણે આપણી લાઈફમાં એટલા એન્ગ્રોસ છીએ, તો એમાંથી થોડા થોડા છૂટા પડવા માટે મેન્ટલી, નોટ એકચ્યુઅલી ડિટેચમેન્ટ, પણ એટલીસ્ટ વસ્તુમાંથી મેન્ટલી તો બહાર આવીએ, તો એના માટે થઈને આ બધા વિચારો કરવા લાયક છે. તો કયા છે 12 પ્રકારની ભાવના છે, એને નામ કોઈને યાદ છે? 12 ભાવનાના નામ યાદ છે કોઈને? અનિત્ય, અશરણ, સંસાર, વેરી ગુડ, એકત્વ, અન્યત્વ, અશુચિ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિ દુર્લભ અને ધર્મ. આ 12 પ્રકારની ભાવના છે. એ આપણે એક પર્ટિક્યુલર ઓર્ડરમાં આપણે એને બોલીએ છીએ, કેમ કે એ ઓર્ડરમાં એ જનરલી ઇટ ઇઝ ઇન ધ ઇન્ક્રીઝિંગ લેવલ ઓફ પ્યોરિટી. એમ વિચાર કરો, એ 12 ભાવનામાં પહેલી જે 6 છે એ તો સંસારની બધી અનિશ્ચિતતાઓ છે, એનાથી નેગેશન રૂપે છે કે આમાંથી કાંઈ છૂટવા લાયક છે, એમાં કાંઈ રહેવા લાયક નથી, આદિ એમાં એક્સેટ્રા એક્સેટ્રા, આશ્રવમાં કોઈ સુખ નથી, એ બધી વાતો છે. પાછળની જે 6 ભાવના છે એ 3 આપણને થોડું થોડું ગ્રેજ્યુઅલી મોક્ષ માર્ગ ઉપર આગળ લઈ જનાર એ ફોર્મેટમાં છે. એટલે પહેલાં આશ્રવ છે, સંવર નિર્જરા છે, પછી ત્યાંથી લોકમાં કેવી રીતના ક્યાંય શરણ નથી, તો બોધિ દુર્લભ એટલે રત્નત્રય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર કેટલું દુર્લભ છે, અને ધર્મ ભાવના, ધર્મ એટલે આત્મામાં રહેવું, એ જ ધર્મ કરવા લાયક છે. એવી રીતના ગ્રેજ્યુઅલી બિલ્ડ થાય છે, એટલે આપણી ઓર્ડરમાં એને બોલીએ છીએ. ફરીથી આવી જાઓ તો આપણે અત્યારના જેની પાસે બુક હોય, આપણે વી આર ઓન ધ 3rd ગાથા, 5મી ડાળની 3rd ગાથા, પેજ છે 139. આપણે લાસ્ટ ટાઈમ આ બુકમાંથી જોઈ લીધું હતું, થોડું રિવિઝન કરીએ, પછી આ બીજી બુકમાંથી આપણે જોશું. જો લાસ્ટ ટાઈમ અનિત્ય ભાવનામાં શું કીધું હતું, સી અનિત્યનો શું મતલબ છે? અનિત્ય, નિત્ય એટલે પરમનન્ટ, અ એટલે નથી, કોઈ પણ વસ્તુ પરમનન્ટ નથી. કોઈ પણ વસ્તુ એટલે શું? કયા કોન્ટેક્સ્ટમાં છે, સ્પેશિયલી આપણી આજુબાજુ જે સરાઉન્ડિંગ સર્કમસ્ટાન્સીસ છે એના કોન્ટેક્સ્ટમાં છે, કે આપણને એમ લાગે કે મારી પાસે અત્યારના આઈ એમ વેરી વેલ ટુ ડુ, આઈ લીવ વેરી લક્ઝુરિયસ લાઈફ, કોઈ જ મને દુઃખ નથી, ખાવા પીવા સારું મળે છે, ગાડી મકાન ઘર આદિ બધું સરસ છે, રાઈટ? તો આપણને કહે છે બધું અનિશ્ચિત છે, એ બધું પરમનન્ટ રહેવાવાળું નથી. આપણી જ લાઈફમાં સમ ઓફ યુ મે હેવ એક્સપિરિયન્સ કે આપણી આખી એન્ટાયર લાઈફ જોઈએ તો દેર આર મેની અપ્સ એન્ડ ડાઉન્સ, ફાઇનાન્શિયલી એઝ વેલ એઝ રિલેશનશીપ વાઇઝ, ફ્રેન્ડશીપ વાઇઝ, દેર આર મેની અપ્સ એન્ડ ડાઉન્સ, રાઈટ? તો અપ્સ એન્ડ ડાઉન્સ આપણને શું ઇન્ડિકેટ કરે છે? કે કોઈ પણ વસ્તુ પરમનન્ટ જેમ છે એમ રહેવાની નથી. ઇવન આપણા જે વસ્તુ આપણે જે યુઝ કરીએ છીએ એ જોઈએ તો એ વસ્તુઓમાં પણ ઘડિયાળ છે, કપડાં છે, આદિ જે પણ વસ્તુઓ છે એ આપણને પરમનન્ટ એમની એમ રહેતી નથી. આપણે લઈએ છીએ, થોડોક વખત ચાલે છે, ધેન ઇટ ગેટ્સ ડિસ્ટ્રોયડ. એક મિનિટ જરા બુક કાઢી લઈએ. તો આપણે શું વાત થાય છે કે થિંગ્સ અરાઉન્ડ અસ આર નોટ પરમનન્ટ, દે આર ઓલ ટેમ્પરરી, રાઈટ? તો એ જ વસ્તુ આપણે ગાથામાં, આપણે અહીંયા ગાથામાં વાંચી હતી. જોબન એટલે આપણું યૌવન. બધાને મળ્યું? ગાથા નંબર 3 પેજ 139 છે મારામાં, વન પેજ આગળ પાછળ કંઈક હશે. ફિફ્થ ડાલ, ગાથા નંબર 3. જો શું કે છે જોબન, બીજી આપણી થઈ ગઈ છે. અચ્છા, જો ફરીથી એનું રિવિઝન કરી લઈએ. આપણને શું કે છે? ભાવનાઓનું ફળ શું છે અને મોક્ષ સુખ પ્રાપ્તિનો સમય બાકી રહી ગયો છે લાસ્ટ ટાઈમ. ઓકે, આપણે ફરીથી જોઈએ તો પહેલેથી થોડુંક જોઈ લઈએ. પહેલી ગાથામાં શું કહે છે? 12 ભાવનાઓનું ચિંતન કોણ કરે છે? તો મુનિરાજ કરે છે. એ મુનિરાજ કેવા છે? બળભાગી છે, એટલે કે બહુ જ પુરુષાર્થી છે અને મહાવ્રતી, સકલ વ્રતી છે. ભવ ભોગોથી વૈરાગી છે અને વૈરાગ્યને ઉત્પન્ન કરવા માટે 12 ભાવનાઓનું ચિંતન કરે છે. હવે સેકન્ડ ગાથા. હવે આ ભાવનાઓનું ફળ આપણને શું મળે છે? અને મોક્ષ સુખ પ્રાપ્તિનો સમય. સમય એટલે કે ક્યારે પ્રાપ્ત થાય છે એમ. જો ઇન ચિંતત સમસુખ જાગે, આને વિચારવાથી એવું સુખ ઉત્પન્ન થાય છે. એવું એટલે કેવું? જીમી જ્વલન પવન તે પવન કે લાગે. આપણે જૂના જમાનામાં જે ઓલા ચૂલા કેવું હોય ને, અથવા ઇફ યુ ગોન ટુ ઓલા રોડ સાઈડ ઢોસા મેકર, તો એ લોકો પાસે ઓલું બ્લેક કલરનું સગડી જેવું હોય, પછી એ લોકો પાથરે અને દેન દે ઓપન ઇટ અપ અને નીચે હવા નાખે, ખબર? તો ઓલું, ઓર ઇવન જે ઓલા મકાઈ મેકર, ઓલું મકાઈ શેકે ને, તો ઓલા કોલસા ઉપર મકાઈ મૂકે અને દે ફૂટ સમ હવા ઓન ઇટ. કેમ કે એ કોલસા જે હોય, કોલ, એને થોડું હવા નાખો તો વધારે એમાં આગ લાગે. તો અહીંયા એનું કોરિલેશન આપે છે કે જેવી રીતના ઓલા કોલસામાં હવા નાખો તો વધારે આગ લાગે, એવી રીતના આ 12 ભાવનાનું જેટલું તમે વધારે ચિંતન કરો એટલું વૈરાગ્ય જાણે આગ પ્રગટે ને એવી રીતના વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એના માટે થઈને 12 ભાવનાનું ચિંતન કરવામાં આવે છે. જબ હી જીય આત્મ જાણે, આવું ચિંતન કર્યા પછી, પછી એટલે કે એઝ અ રિઝલ્ટ ઓફ ધેટ, જ્યારે જીવ આત્માનું ચિંતન કરે છે ત્યારે તે શિવ સુખને પ્રાપ્ત કરે છે. સમજાય છે? એટલે 12 ભાવના, આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી, 12 ભાવના આમ વાંચો તો થોડું નેગેટિવ લાગે કે અરે કાંઈ નિત્ય નથી, બધું ટેમ્પરરી છે, સંસારમાં કોઈ શરણ આપવા જેવું, આપવા વાળું નથી. પણ ઇટ ઇઝ નોટ ઓનલી નેગેટિવ નેગેટિવ, એનું ઇવેન્ચ્યુઅલ એનું કોન્ટેક્સ્ટ શું છે? કે આ બધું અનિત્ય છે માટે જીવે પોતાના આત્મામાં લાગવું જોઈએ. તો જીવ જ્યારે પોતાના આત્માનો એવી રીતના શરણ લે છે ત્યારે જે મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. ઈઝી ગાથા છે, શુડ આઈ મૂવ ફાસ્ટર? ઓકે, ભાવાર્થ વાંચીએ છે. જેવી રીતે પવન લાગવાથી અગ્નિ એકદમ ભભૂકી ઉઠે છે, ભભૂકી ઉઠે એટલે એકદમ એકદમ ફાયર કેચ કરે છે, તેવી રીતે આ 12 ભાવનાઓનું વારંવાર ચિંતન કરવાથી, એને વારંવાર એને વિચારવાથી સમતા શાંતિ રૂપી સુખ પ્રગટ થાય છે. તમે પણ ક્યારે નોટિસ કરજો કે ક્યારેક આપણે કોઈ એવા સિચ્યુએશનમાં હોઈએ કે કોઈની પાસે આપણે બહુ એક્સપેક્ટેશન કે કંઈ રાખ્યું હોય અને સમબડી ડઝન્ટ ફૂલફિલ ધેટ એક્સપેક્ટેશન, તો આપણને બહુ દુઃખ થાય. પણ ત્યારે જ તમે આવી રીતના વિચાર કરો તો ઇમિડિયેટલી આપણને શાંતિ થઈ જાય કે ઓકે આવું જ હશે. સમજાય છે ને? એટલે એને એટલે એમ કે છે કે સમતા રૂપી શાંતિ પ્રગટ થાય છે, પ્રગટ થાય છે, વધી જાય છે. આ જીવ આત્મા રૂપ જ્યારે જ્યારે આ જીવ આત્મા સ્વરૂપને જાણે છે ત્યારે પર પદાર્થોથી સંબંધ છોડીને પરમાનંદમય સ્વસ્વરૂપમાં લીન થઈને સમતારસનું પાન કરે છે. એટલે શું કહે છે કે જ્યારે આ જીવ આવો વિચાર કરીને પોતાના આત્માનું શરણ લે છે ત્યારે એના આખું ફોકસ જ્ઞાનનું આત્મા ઉપર જાય ને, તો ત્યારે એને સમતારૂપી એટલે કે શાંતિરૂપી આનંદનો અનુભવ થાય છે અને છેવટે મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. આવો વિચાર કરતા કરતા જ આગળ જઈને જીવ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. આપણે હવે પહેલી ભાવના શરૂ કરીએ છીએ, અનિત્ય ભાવના. જોબન ગૃહ ગોધન નારી. જોબન એટલે કે યૌવન, યુથ. ગૃહ એટલે ઘર, ગો ગો એટલે ગાય, ગાય ભેંસ. ત્યારે ગાય ભેંસ હતા, આજે ગાડી મકાન સમજી લેવું. ધન પૈસા. નારી એટલે સ્ત્રી, વાઈફ. હય ગય એટલે હાથી ને ઘોડા. જન આજ્ઞાકારી. જન આજ્ઞાકારી એટલે આપણે નોકરો જે આપણને ફોલો કરતા હોય એ. આ બધું શું છે, આપણે ક્યાંય પણ રહેતા હોય આપણા સરાઉન્ડિંગ સર્કમસ્ટાન્સીસ છે કે આપણી આજુબાજુ ઘર હોય, મકાન હોય, અથવા તો ગાડી હોય, નોકર ચાકર હોય. ત્યારે ગાય ભેંસ હતા, આજે કદાચ ઓલા પેટ ડોગ્સ હોય. તો એ બધા ટેમ્પરરી છે એ આપણને અહીંયા કહેવા માટે. ઇન્દ્રિય ભોગ છીન થાય સુરધનુ ચપલા ચપલાઈ. અહીંયા શું કહે છે કે આ બધા જે ઇન્દ્રિયના ભોગ છે એ ક્ષીણ થાય છે. કેવી રીતના ક્ષીણ થાય છે કે જેવી રીતના સુરધનુ, સુરધનુ એટલે રેનબો, અને ચપલા, ચપલા એટલે કે લાઇટનિંગ, વીજળી. તો રેનબો અને વીજળી કેવા એક સેકન્ડ માટે આવે છે અને ડિસઅપિયર થઈ જાય છે, એવી જ રીતે આ બધા જે આપણે બધા હમણાં જોયા એ બધા પણ બહુ ટેમ્પરરી છે અને એનો ટાઈમ ઇઝ વેરી શોર્ટ. આપણે એમ કહીએ ને જનરલી કે વેન યુ આર એન્જોયિંગ સમથિંગ ટાઈમ પાસિસ બાય વેરી ક્વિકલી, ટાઈમ ફ્લાઈઝ, એવું આપણે કહીએ ને. એવી રીતે આપણે નોટિસ કરો, જે થોડાક આપણી મારી એજના છે, થોડા મોટા થઈ ગયા, આપણું આપણે ક્યારેક કોલેજ માં એમ વિચાર કરીએ તો એમ લાગે કે અરે હજી યસ્ટરડે વી વર ઇન કોલેજ અને નાવ વી આર સડનલી ઇન. હા, એટલે વી ફીલ કે હજી યસ્ટરડે વી વર ઇન દેટ ફેઝ અને નાવ ધ ટાઈમ ઇઝ સ્લો સો બાય, 10-15-20 યર્સ વયા ગયા ખબર નથી ક્યાં વયા ગયા, રાઈટ. દે સે દેટ ધ માઇન્ડ ઇઝ ઓલવેઝ યંગ, ધ બોડી સ્ટાર્ટ ગેટિંગ ઓલ્ડર અને સડનલી યુ રિયલાઇઝ ઇટ ઇઝ નોટ રિસ્પોન્ડિંગ, પણ માઇન્ડ ઇઝ ઓલવેઝ યંગ. આજે હમણાં જ હું લાસ્ટ ટુ લાસ્ટ વીક આઈ વોઝ ટોકિંગ વિથ સમવન, તો હી ઇઝ નાવ એટ ઓલમોસ્ટ 65-70, પણ વેરી ડાયનામિક પર્સન. હી હેઝ લિવડ ઇન યુએસ ફોર 30-40 યર્સ એન્ડ નાવ હી હેઝ રિટર્ન બેક. તો એ કે હજી મારું માઇન્ડ એટલું શાર્પ અને એક્ટિવ છે કે કોઈ ક્રિકેટ રમતા હોય તો મને મન થઈ જાય કે ચલો આઈ વિલ ઓલ્સો ગો અને રોલ માય હેન્ડ, પણ દેન આઈ રિયલાઇઝ કે વેન આઈ સ્ટાર્ટ રોલિંગ માય બોડી ઇઝ નોટ રિસ્પોન્ડિંગ એની મોર, કે હવે શરીર ઓલ્ડ થઈ ગયું છે એટલે માય હેન્ડ્સ આર નોટ સપોર્ટિંગ, પણ મેન્ટલી આઈ એમ સ્ટીલ વેરી એક્ટિવ. કહેવાનો પોઈન્ટ શું છે કે આ શરીર આદિ જે વસ્તુ છે એ ઓલ્ડ થાય છે અને ધીરે ધીરે ક્ષીણ થઈ જશે, આપણને ખબર નહીં પડે. ઇટ વિલ ફીલ લાઈક કે જાણે વીજળીના ચમકારામાં ગાયબ થઈ ગયા, સમજાય છે. અને ધીસ ઇઝ કોમન ફોર એવરીથિંગ. આપણે કોઈ પણ આપણી ગમતી વસ્તુ હોય, આપણું ઘર હોય, તો હજી એમ લાગે કે હજી આઈ હેવ જસ્ટ બોટ ઇટ, આઈ હેવ જસ્ટ ડન ધીસ, આઈ હેવ ડન ધેટ, અને એનો નો ટાઈમ, ઇટ ઇઝ 10-15 યર્સ ઓલ્ડ, સ્ટાર્ટેડ ગિવિંગ લોટ ઓફ મેન્ટેનન્સ એક્સેટ્રા, સમજાય છે. તો બધી વસ્તુ અનિત્ય છે એમ આપણને કહેવા માંગે છે. ધી એન્ટાયર મોટો ઇઝ કે આપણું જે પર પદાર્થ પ્રત્યે આટલું અટેચમેન્ટ જે છે એ તોડવા માટે થઈને જીવે આવો વિચાર પહેલેથી કરવો જોઈએ. જો જીવ આવો વિચાર પહેલેથી કરે તો એના પહેલેથી એવા એક્સપેક્ટેશન ન હોય તો એને જ્યારે ઓલું એકચ્યુઅલી શીન થઈ જાય તો હી હેઝ ઓલરેડી એન્ટિસિપેટેડ ઇટ, તો બહુ વાંધો ન આવે. સમજાય છે? જો એનો ભાવાર્થ આવી જાઓ, યુવાની એટલે કે યુથ, મકાન, ગાય ભેંસ, ધન ઝવેરાત, સ્ત્રી ઘોડા હાથી કુટુંબી નોકર અને પાંચ ઇન્દ્રિયના વિષય, એ બધી ચીજો ક્ષણિક છે. હવે આ જે હાથી ઘોડા ઘર નોકર ચાકર એમાં તો હજી આપણને ડાયરેક્ટ એટલું ફીલ ન થાય. પાંચ ઇન્દ્રિયના વિષય જે કીધું છે ને, પાંચ ઇન્દ્રિયના વિષય એટલે આપણી આ જે પાંચ ઇન્દ્રિય છે એના સબ્જેક્ટ, જેવી રીતના કાન આપણી ઇન્દ્રિય છે, તો કોઈ મ્યુઝિક સાંભળતા હોય તો એ ઇન્દ્રિયનો વિષય. સમજાય છે? અથવા કઈ સારી ફ્રેગરન્ટ વસ્તુ હોય તો એ આપણી આ નાક કે આપણી ઇન્દ્રિય અને એનો વિષય. તો આ જે એના વિષયો જે છે એ તો બહુ ઇઝીલી ખતમ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈક સારી રેસીપી ખાતા હોય તો એ કઈ સારી આઈટમ જે છે એ રસેન્દ્રિયનો વિષય છે, રાઈટ? હવે આપણી ઈચ્છા હોય કે આપણે એને ખાઈએ ને એનો રસથી આનંદ લઈએ, પેટ ભરાઈ જાય પણ મન ભરાતું નથી, આપણે એમ કહીએ છીએ ને, એનો શું મતલબ છે? કે ઓલું ખાઈને હવે તો બોડી કેનોટ ટેક ઇટ, પણ હજી આપણી જે એની ઈચ્છા જે છે પૂરી થતી નથી. અથવા તો ઓલી આઈટમ જે રેસીપીઓ ઈ ખતમ થઈ જાય છે પણ આપણી ઈચ્છા પૂરી થતી નથી. સમજાય છે? સપોઝ ઇફ યુ જસ્ટ હેડ અ લંચ, એના પછી આપણને કંઈક બીજી વસ્તુ ખાવાનું કે પાન ખાવાનું કે ક્યાં ખાવાનું કે, તો મન તો થઈ જાય પણ પછી એમ થાય કે બસ હવે જવાનું નથી. ઓર ફોર દેટ મેટર એની અધર થિંગ, ફોર એક્ઝામ્પલ કોઈ કોન્સર્ટ સાંભળવા ગયા હોય, કોઈ મૂવી જોવા ગયા હોય, તો એ વસ્તુ તો ખતમ થઈ જાય પણ આપણને હજી એમ થાય કે હજી સેટિસ્ફાય થયા નથી. આ એવું છે કે આ પાંચ ઇન્દ્રિયના વિષય પણ અનિત્ય છે એ આપણને બતાવે છે. વિષય મીન્સ, સી વિષય એકચ્યુઅલી મીન્સ અ સબ્જેક્ટ વિચ યુ આર એન્જોયિંગ, એની વસ્તુ વિચ યુ આર એન્જોયિંગ વિથ યોર ફાઇવ સેન્સીસ. તો એ વસ્તુઓ જેવી છે, ધોઝ આર ઓલ લિમિટેડ વસ્તુઓ, રાઈટ? પણ આપણી જે ફાઇવ સેન્સથી એન્જોય કરવાની ઈચ્છા છે એ દેટ ઇઝ અનલિમિટેડ. કહેવાનો પોઈન્ટ એ છે, આ બધી ચીજો ક્ષણિક છે, અનિત્ય છે, નાશવંત છે. નાશવંત એટલે શું? કે નાશ થઈ જાય છે, એનો ફિનિશ થઈ જાય છે. જેમ ઇન્દ્રધનુષ અને વીજળી વગેરે જોત જોતામાં વિલય થઈ જાય, વિલય એટલે કે ગાયબ થઈ જાય છે. જોત જોતામાં એટલે હજી જોઈ અને સડનલી ડિસઅપીયર. કોઈએ જોયું છે ક્યારે રેઇનબો? આઈ હોપ બધાએ જોયું જ હશે. આપણને મુંબઈમાં તો બહુ દેખાતું નથી પણ ઇફ યુ ગો ઇન કન્ટ્રી સાઇડ તો હજી તો આપણે આમ જોતા હોઈએ અને ઇટ અપીયર્સ અને જસ્ટ ડિસઅપીયર. વીજળી તો આઈ થિંક જોવી ડિફિકલ્ટ છે, લાઇટનિંગ, કેમ કે એ તો બહુ ઓછી જોવા મળે. પણ હજી તમને એમ ખબર પડે કે અહીંયા લાઇટનિંગ થઈ પણ હજી તમે ત્યાં જોવા જાઓ ઈ સાઈડ ટર્ન થઈને ત્યાં જ ડિસઅપીયર. તેમ આ જુવાની વગેરે પણ થોડા વખતમાં જ નાશ પામે છે. જુવાની વગેરે એટલે ઉપરની જે બધી આઈટમ ગણાવી બધી, એન્ડ મેની મોર, આ તો ધીઝ આર ઓનલી એક્ઝામ્પલ. તે કોઈ પદાર્થ નિત્ય અને સ્થાયી નથી. હવે આ તો બધું આપણને નેગેટિવ કીધું, હવે આપણને પોઝિટિવ સેન્સમાં કીધું કે કોઈ પદાર્થ નિત્ય અને સ્થાયી નથી, પણ નિજ શુદ્ધાત્મા એટલે કે પોતાનો આપણો આત્મા નિત્ય અને સ્થાયી છે. જેમ સ્વસન્મુખતા પૂર્વક, હવે આપણે એકચ્યુઅલી વિચાર કરો ને તો વેન વી વર કિડ તો આપણે બધું રમતા હતા અને દેર વોઝ નો ટેન્શન ઓફ લાઈફ. આખી આપણું વોટ ઇઝ ધી એન્ટાયર ડે? એન્ટાયર ડે ઇઝ જસ્ટ પ્લે, ઈટ અને સ્લીપ, રાઈટ? પણ એનો પણ વિચાર કરીએ છે તો એમ થાય કે હા આ પણ મેચ કર્યું છે. પછી જે આપણા યુથના એક્સપિરિયન્સીસ છે એ પણ મેચ કર્યા છે. અત્યારના એક્સપિરિયન્સીસ છે અથવા ઓલ્ડ એજમાં જે થશે એ પણ હું જ કરીશ. તો એમાં આપણને ફિલિંગ આવે છે ને કે આપણો આત્મા તો કોન્સ્ટન્ટલી બધી વસ્તુમાં જાણે ફિલિંગ કરતો હોય, જાણતો હોય, એ કોમન એવું જ છે. પણ બહારના સર્કમસ્ટાન્સીસ બદલાતા જાય છે. જે આપણી એજ વધતી જાય છે, શરીર પહેલાં જે સ્ટ્રોંગર હતું વીકર થતું જાય છે, અથવા તો આપણને જે પણ ફોર એક્ઝામ્પલ કોઈ બીમારી આવી હોય તો બીમારી આવે છે જાય છે. સિમિલરલી એક્સટર્નલ સર્કમસ્ટાન્સીસ ચેન્જીસ, આપણા લાઇકિંગ ડિસલાઇકિંગ ચેન્જીસ એઝ ધ એજ પ્રોગ્રેસીસ. પણ આ બધું હોવા છતાં એક જે જાણનાર વસ્તુ જે છે બધાની પાછળ, જે બધી વસ્તુનું જ્ઞાન કરે છે, ઇટ સ્ટેઝ કોન્સ્ટન્ટ કે નહીં બધામાં? તો એ જે જાણનાર વસ્તુ જે છે જે બધામાં એક કોન્સ્ટન્ટ રહે છે, જે એકદમ નાનપણથી લઈને ઓલ્ડ એજ સુધી ખાલી બધા ઇમ્પલ્સીસ ગ્રાસ્પ કરે છે, એ આત્મા છે. હજી આપણને ચલો પરભવનો કે રીબર્થ હજી લે છે કે નહીં એ ખબર પડે, ખબર નથી જ પડતી. એ તો આપણે શાસ્ત્રના બેઝિસ પર એવું માનીએ કે આત્મા અહીંયાથી એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરશે, ત્યાં પણ એ જાણવાનું કાર્ય કરશે, એ બધું આપણે શાસ્ત્રથી માનીએ છીએ. પણ એટલીસ્ટ આપણી જ લાઈફમાં તો આ તો આપણે અનુભવથી જાણી શકીએ છીએ કે નહીં, રાઈટ? હવે જેવું આઈસ્ક્રીમ નાનપણમાં ખાતા હતા અને આપણને જેવું જ્ઞાન થતું હતું, અત્યારે પણ એવું જ જ્ઞાન થાય છે કે નહીં? તો જ્ઞાન તો જેવું થાય છે એવું કોન્સ્ટન્ટ થાય છે. આપણા લાઇકિંગ્સ ડિસલાઇકિંગ્સ ને બધું બદલાતું જાય છે, આપણી એબિલિટી ટુ ડૂ થિંગ્સ ચેન્જીસ, સમજાય છે ને? પણ આ જે કોન્સ્ટન્ટ રહેવાવાળી વસ્તુ જે છે એને હું છું એમ તરીકે આપણે માનીએ તો આપણને એ પરમનન્ટ રહેવાવાળી છે. જ્યારે આ બધી ટેમ્પરરી વસ્તુને આ હું છું એમ માનીએ તો એ ચેન્જ થવાવાળી છે. તો વી વિલ નેવર ગેટ સેટિસ્ફાઈડ. કેમ કે આ ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે ચાઇલ્ડહુડમાં નાના હતા ત્યારે આપણે ગમે તેમ રમતા હતા, માટીમાં રમતા હતા, માટી ખાઈ લેતા હતા, ગમે તે કરતા હતા. હવે આપણે મારો તો નેચર આવો હોવો જોઈએ એમ ગ્રાસ કરીને ચાલે તો મોટા થાય તો એવું ક્યારે ન કરી શકે. હવે આપણે ઓલા હેલ્થ કોન્શિયસ થઈ જઈએ કે આમ થઈ જાય તેમ થઈ જાય, સમજાય છે કે નહીં? ઇવન આપણે સ્કૂલમાં કેવી રીતના હતા ને, તો અબાઉટ ગાઈઝ આઈ ડોન્ટ નો અબાઉટ ગર્લ્સ, પણ આપણે ગ્રાઉન્ડ પર કે કંઈ ક્રિકેટ રમે તો 4-6 મારીએ તો બોલ ગટરમાં જ જાય, રાઈટ? તો ગટરમાં ગમે તેવું પાણી હોય કે ગમે તેવું ગંદવાડ હોય આપણે એમાં ઉતરીને બોલ લઈ આવીએ, એનાથી પછી પાછા રમવા લાગીએ, કરતા હતા કે નહીં? પણ હવે આ એજમાં ન કરી શકીએ કેમ કે હવે આપણે કોન્શિયસ થઈ ગયો, સમજાય? એટલે આ બધું છે ને, આ આપણી લાઈફમાં જે બધા ચેન્જીસ જે થાય છે એ બધા ટેમ્પરરી છે, એ બધા એક અનિત્ય વસ્તુઓ છે. એની બદલે જે જીવના એક જે જાણવાની શક્તિ છે બેકગ્રાઉન્ડમાં, એક આ બધા જે અકરન્સીસ છે એની વચ્ચે કોમનાલિટી જે જીવનો જ્ઞાન કરવાની જે શક્તિ છે એ હંમેશા એવી ને એવી નિત્ય છે, અને એ જ જીવનું સાચું સ્વરૂપ છે. એમ સ્વસન્મુખતા પૂર્વક ચિંતવન કરી, જીવ જો આવી રીતના વિચાર કરીને નક્કી કરે કે નહીં મારો સાચું સ્વરૂપ આ જાણવાની શક્તિ જે છે ઈ છે, એમ કરવાથી સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગતાની વૃદ્ધિ કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવને તો વિતરાગતા હજી વધે છે, આપણે મિથ્યા દ્રષ્ટિને પણ એ આત્માની પુષ્ટિ થાય છે. એક આપણને વધારે એનું વધારે ને વધારે કોન્ફિડન્સ આવતો જાય છે. એ વધારે કોન્ફિડન્સ આવવાને કારણે જીવ જ હું છું એવો નિર્ણય પાક્કો થતો જાય છે, અને એવો નિર્ણય થવો એનું જ નામ સમ્યક દ્રષ્ટિ, સમજાય છે? તો જે હવે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા છે, સમ્યક દ્રષ્ટિ શ્રાવક કહો કે મુનિરાજ કહો, એને તો હજી વધારે ને વધારે બૂસ્ટ થતું જાય ને, તો એને તો એમને વિતરાગતાની વધારે વૃદ્ધિ થાય છે. આને અનિત્ય ભાવના કહે. આ જેવી રીતના વિચાર કરવાથી વિતરાગતાની વૃદ્ધિ થાય એને અનિત્ય ભાવના કહે છે. મિથ્યા દ્રષ્ટિ જીવને અનિત્યાદી એક પણ સાચી ભાવના હોતી નથી. અહીંયા શું કહે છે? જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને અનિત્યાદી કેવી રીતના વિચાર કરવો એ વિચારવાનો એંગલ ખબર નથી. સમ્યક દ્રષ્ટિ જીવને એંગલ શું ખબર છે? એ વિચાર કરીને ટોટલ આત્મા ઉપર લઈ આવે છે પોતાની જાતને. મિથ્યા દ્રષ્ટિ જીવની આત્મા પર લાવતા આવડતું નથી, એટલે વિચાર તો કરે છે પણ એ વિચાર કરવાથી એક આપણે જાણે એક બહાર માં સૂફી ફિલોસોફી કહેવાય ને, સૂફી સોંગ ને બધું, કે એક સમાજ સુધારાના લેવલ પર, કે પોતે એ રીતે વિચાર કરે છે કે આ વિશ્વ તો આવું જ છે, એનું આવું જ સ્વરૂપ છે, કોઈ આપણને શરણ નથી આદિ, એ જાતનો વિચાર કરીને ત્યાં જ અટકી જાય છે. સમજાય છે કે નહીં? એ આત્મા ઉપર જે લાવવું જોઈએ એ લાવી શકતા નથી મિત્રા દ્રષ્ટિથી, કેમ કે એને આત્મા શું છે, એનું કેવું સાચું સ્વરૂપ છે બધું ખબર નથી. એટલે એની એક કે ભાવના સાચી એટલે સાચા એંગલમાં, સાચી ડાયરેક્શનમાં જતી નથી. સમજાય છે? કોઈના આમાં કઈ ક્વેશ્ચન કે કઈ ડિસ્કશન પોઈન્ટ લાગે છે? જો હવે આમાંથી જોઈએ છે, લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું હતું, આપણા કુનકુંદ આચાર્ય છે ને, એમણે 2000 વર્ષ પહેલા 12 ભાવના લખી છે. આ એની બુક છે. ઇટ ઇઝ વેરી ઇઝી રીડ. અબાઉટ 100 ગાથા છે, પણ દરેક ગાથાના ખાલી એક્સપ્લેનેશન 2-2, 3-3 લાઇનમાં જ છે. એટલે તમને આખું પણ વાંચવું હોય તો દેર આર પ્રોબેબલી ઓન્લી 50 પેજીસ. તો એમાંથી હું આ અનિત્ય ભાવનાની જે 4-5 ગાથાઓ છે એના ખાલી મિનિંગ વાંચું છું. તમે ધ્યાન આપજો, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને સી ધ વે કુનકુંદ આચાર્ય સ્ટાર્ટ ફ્રોમ એકદમ બહારની વસ્તુઓ અને દેન હી વિલ સ્લોલી બ્રિંગ ઇટ ઓન ટુ આત્મા. જો અનિત્ય ભાવના હિન્દીમાં છે એટલે હિન્દીમાં વાંચ્યું છે. દેવો મનુષ્યો ઓર રાજાઓ કે શ્રેષ્ઠ મહેલ, આપણા જેવાની તો વાત જવા દો, પણ જે દેવો છે રાજાઓ છે એ લોકોના મોટા મોટા મહેલો આપણે આગળ જોશું. પણ જે બધા દેવ હોય ને અથવા તો મોટા રાજા હોય ને ચક્રવર્તી આદિ, તો એ લોકોના મહેલોની તો રક્ષા પણ બધા દેવો કરતા હોય. એ લોકોનો મહેલ દેવો જ બનાવ્યો. આપણે ભગવાનના પંચકલ્યાણકમાં આપણે સાંભળીએ ને કે ગર્ભ કલ્યાણક હોય ત્યારે દેવો આવીને રત્ન વર્ષા કરે, આદિ બધું આપણે સાંભળ્યું હોય ને. તો એવી રીતે ચક્રવર્તી જે હોય એ ચક્રવર્તી એના માટે જે મહેલ હોય એ મહેલ ઇન્દ્ર આવીને પોતે બનાવે એટલે હી ડઝન્ટ હેવ ટુ બી આર્કિટેક્ટ. એ લોકો પાસે બધું જાદુ ઈ હોય એટલે આમ વિચાર કરે ને બની જાય. સોરી, સમજાય છે? પણ એટલે એ વસ્તુ જે દૈવી વસ્તુ છે કેટલી સ્ટ્રોંગ હશે, અથવા તો એને હુ કેન બ્રેક ઇટ, કે દેવો જ બનાવ્યું છે તો એને કોણ દુશ્મન આવીને તોડી નાખે. સમજાય છે કે ને? એમના શ્રેષ્ઠ મહેલ પાલખી, ત્યારે પાલખી હતી, આજે ગાડી, વાહન, શૈયા એટલે બેડ, આસન, માતા પિતા, કુટુંબીજન, સેવક સંબંધી તથા તાઉ કાકા આદિ સભી અનિત્ય હૈ. ઇનમે સે કોઈ ભી સદા રહેને વાલા નહીં હૈ, અતઃ નિશ્ચય હી યે સબ અસ્થિર હૈ. અસ્થિર કહો, અનિત્ય કહો, એક જ છે. આ ઓરિજિનલ કુનકુંદ આચાર્યની ગાથાનું ખાલી ટ્રાન્સલેશન છે. સમજાય છે ને? પછી સેકન્ડ ગાથા, સંપૂર્ણ ઇન્દ્રિયા. હવે આ બહારની વસ્તુ તો વાત કરી લીધી, આપણી ઇન્દ્રિય જે છે એ પણ સ્થિર નથી, એ પણ અનિશ્ચય છે. આપણે એવી ઈચ્છા કરીએ કે નાનપણથી એકદમ ઓલ્ડ એજ સુધી આપણને જેવું દેખાય છે એવું જ દેખાય, પણ એવું પોસિબલ નથી, કેમ કે જેમ જેમ એજ થતી જાય એમ એમ આંખો વીક થતી જાય છે. સમજાય છે ને? આપણા મસલ પાવર અથવા તો આપણી સાંભળવાની શક્તિ, આપણી સૂંઘવાની આદિ શક્તિઓ, બધા ઇન્દ્રિયો શિથિલ થતી જાય છે. સંપૂર્ણ ઇન્દ્રિયા, રૂપ, આરોગ્ય, આરોગ્ય એટલે હેલ્થ, યૌવન, બલ, તેજ, સૌભાગ્ય, સૌભાગ્ય એટલે આપણું નસીબ, અને લાવણ્ય, લાવણ્ય એટલે એ પણ રૂપ તરીકે કહી શકાય. યે સબ ઇન્દ્રધનુષ કે સમાન ચંચલ હૈ, સદા બને રહેને વાલે નહીં હૈ. આગળ, અહમ ઇન્દ્ર કે પદ. હવે આ અહમ ઇન્દ્ર એટલે જે સ્વર્ગ હોય ને ઉપર, એ ઉપરના 16 સ્વર્ગ પછી એનાથી ઉપર બીજા એનાથી વધારે ઓલા હાઈ લેવલના સ્વર્ગ હોય, ગ્રહવેક હોય, અનુદિશ હોય, અનુત્તર, એવું સાંભળ્યું છે નામ ક્યારેક? તો એમાં જે બધા દેવ રહેતા હોય ને એને અહમ ઇન્દ્ર કહેવાય. એટલે ઇટ ઇઝ વેરી પાવરફુલ પોઝિશન, એમ સમજો ને. તો એ બધાના પદ તથા બલદેવ, નારાયણ, ચક્રવર્તી, આ 3 પ્રકારના મનુષ્ય હોય જે બહુ પાવરફુલ હોય. ચક્રવર્તી તો બધાએ સાંભળ્યું હશે, જે 6 ખંડના અધિપતિ હોય. પછી બલદેવ અને નારાયણ, જે ઓલા ત્રણ કોમ્બિનેશન હોય ને, નારાયણ પ્રતિનારાયણ ને બલભદ્ર અથવા બલદેવ, જેવી રીતના રામ લક્ષ્મણ ને રાવણ, તેમાં બલદેવ એટલે રામ અને નારાયણ એટલે લક્ષ્મણ. તો રામ લક્ષ્મણ જેવા પણ પદ જે છે આદિ કી પર્યાયે જલ કે બુલબુલે, એટલે કે વોટરમાં ઓલું એર બબલ થાય ને પાણીમાં, તો કેવું હજી નીચેથી આવે ને ઇમિડિયેટલી બસ. ઇન્દ્રધનુષ બિજલી ઓર મેઘ કી શોભા કી ભાતિ સ્થિર નહીં હૈ, અર્થાત ક્ષણભંગુર હૈ. નેક્સ્ટ, હવે એનાથી નજીક લાવીને શરીરની વાત કરે છે. જબ જીવ કે સંબંધ મે દૂધ મિશ્રિત જલ, જેવી રીતના મિલ્ક અને પાણી તમે મિક્સ કરી નાખો, તો એક જ તપેલામાં હોવા છતાં બોથ ધ સબસ્ટન્સીસ આર સ્ટીલ ઇન્ડિવિજ્યુઅલ. મિલ્ક ડઝન્ટ ગેટ કન્વર્ટેડ ટુ વોટર અને વોટર ડઝન્ટ ગેટ કન્વર્ટેડ ટુ મિલ્ક, દે આર ઓનલી ફિઝિકલી મિક્સ. તો એક જ જગ્યાએ હોવા છતાં દૂધ મિશ્રિત જલ કી ભાંતિ યહ શરીર હી શીઘ્ર નષ્ટ હોતા હૈ, એટલે જેવી રીતે મિલ્ક અને વોટર એક સાથે મિક્સ છે, એવી જ રીતે અહીંયા શરીર અને આત્મા એક જ જગ્યાએ છે. આટલી ક્લોઝ પ્રોક્સિમિટીમાં હોવા છતાં શરીરનો નાશ થાય છે એવું આપણે જોઈએ છે. શરીર શીઘ્ર હી નષ્ટ હો જાતા હૈ તબ ભોગ ઉપભોગ કે કારણ. ભોગ ઉપભોગ એટલે જે આપણે લાસ્ટ દાલમાં જોયું ને, ભોગ એટલે એક વાર જે આપણે એન્જોય કરીએ ઈ, અને ઉપભોગ એટલે વારંવાર એન્જોય કરી શકીએ એવી વસ્તુ. તો જેવી રીતના ભોગ એટલે ફોર એક્ઝામ્પલ ફ્રૂટ ઇટિંગ આઈટમ્સ જે આપણે એક વાર ખાધી એટલે ફિનિશ થઈએ, અને ઉપભોગ એટલે કપડાં, કોઈ નેકલેસ આદિ જે વારંવાર આપણે એને યુઝ કરીએ છીએ. તો ભોગ ઉપભોગ કે કારણ જો દ્રવ્ય, જેવી રીતના કે સ્ત્રી, મકાન, ધન આદિ, વે કેસે નિત્ય હો સકતે, શું કહે છે કે શરીર જે આટલું ક્લોઝ પ્રોક્સિમિટીમાં છે એનો પણ નાશ થઈ જાય છે, તો બહારની વસ્તુ તો નિત્ય કેવી રીતના રહી શકે. સમરાઇઝિંગ, પરમાર્થ છે, પરમાર્થ એટલે ઇન રિયાલિટી, શુદ્ધ નિશ્ચય નહીં છે એને ઇગ્નોર કરો. પરમાર્થ છે તો આત્મા દેવ અસુર મનુષ્ય ઓર રાજાઓ કે વૈભવ સે ભિન્ન હૈ. આ બધા જે વૈભવ આપણને ગણાવ્યા કે રાજાનો વૈભવ છે, શરીર આદિ છે, અથવા તો ઓલા અહમ ઇન્દ્રના બધી પોઝિશન્સ છે, એ બધી વસ્તુથી આત્મા જે છે એ ભિન્ન છે. ભિન્ન એટલે અલગ છે. વહ આત્મા સદા શાશ્વત હૈ એસા નિત્ય ચિંતન કરના ચાહીએ. આપણા વિચારમાં શું લાવવું જોઈએ કે આત્મા જે નિત્ય છે માટે એ મારા માટે શરણદાયક છે, આ બાકી બધી વસ્તુ અનિત્ય છે એટલે એના ઉપર હું એક્સપેક્ટેશન રાખીને બેસીસ તો ઇટ વિલ નેવર ગેટ ફિલ. સમજાય છે? હા, એટલે આપણો આત્મા જે છે એ પરમનન્ટ રહેવા વાળો છે, રાઈટ? તો હવે જેવી રીતના હું મારી જાતને એમ માનું કે ફોર એક્ઝામ્પલ આઈ એમ અ ક્રિકેટર, હમણાં ક્રિકેટની સિઝન છે ને, તો આઈ એમ અ ક્રિકેટર. પણ એ ક્રિકેટર પણ આપણું ઇઝ ઓનલી લિમિટેડ ટુ વેન યુઅર યુથ. એઝ સૂન એઝ યુ ગેટ અ લિટલ ઓલ્ડર યુ વિલ નોટ ફાઇન્ડ અ પોઝિશન ઇન ધ ટીમ. પીપલ વિલ સે કે બસ બોસ યુ આર નોટ ફિટ ઇનફ, યુ આર નોટ કન્ટ્રીબ્યુટિંગ, થેન્ક યુ. સમજાય છે ને? તો એ આખું જે હું મારી જાતને ક્રિકેટર માનીને બેઠો તો માય ડ્રીમ વિલ બી શેટર્ડ, અને એના કારણે આપણને દુઃખ જ થશે. અપ્લાય સિમિલર થિંગ ટુ એની સિચ્યુએશન. આપણી કંપનીમાં પણ કે બિઝનેસમાં પણ આપણે એવું એક્સપેક્ટ કરતા હોય, આઈ એમ અ બિઝનેસમેન, પણ ધ સિચ્યુએશન મે અરાઈઝ અને યોર બિઝનેસ વિલ બી વાઇપ્ડ આઉટ. સમજાય છે? વેર એઝ જ્યારે આપણે પોતાની જાતને એમ માનીએ કે હું આત્મા છું, તો એ સિચ્યુએશનથી તમારે વાઇપ આઉટ થવાની ક્યારે અકરન્સ આવતું નથી. એટલે એ એવી સિચ્યુએશન છે જેમાં જીવને હંમેશા શાંતિનો અનુભવ થાય છે, કેમ કે એક આપણે જે માન્યતા કરી એ ક્યારે તૂટતી નથી આપણી. સમજાય છે? એટલે એ કરવા લાયક છે એમ આપણને કહે છે. એક બહુ સરસ, આઈ વોઝ રીડિંગ સમ સ્ટોરી સમવેર અને દેર વોઝ ઓનલી વન પેરેગ્રાફ ઓફ અ સ્ટોરી, ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, સો આઈ એમ રીડિંગ. કે એક વખત એક છે ને એક મુનિરાજ નગરમાં આવ્યા, તે નગરનો રાજા હતો, એમના દર્શન કરવા ગયો. રાજા વોઝ વેરી ઇગોઇસ્ટિક કે આઈ એમ વેરી પાવરફુલ, મારી પાસે તો આટલું મોટું ઘર છે, આટલા ગાડી હાથી ઘોડા આદિ છે, આટલા લોકો મારી અંડરમાં છે, સો આઈ એમ સો પાવરફુલ. તો એ મુનિરાજે એ હી રેડ ધ ઈગો બિહાઇન્ડ ધ રાજા. સો હી આસ્ક્ડ હિમ કે સપોઝ સિચ્યુએશન અરાઇઝિસ કે જ્યારે તમે કોઈ ડેઝર્ટેડ એરિયામાં વયા જાઓ અથવા કોઈ એવા એરિયામાં વયા જાઓ કે જ્યાં તમને પાણી પણ નથી, આઈ ડીડ આઈ સે ધીસ લાસ્ટ ટાઈમ, તમને પાણી પણ નથી મળતું, સપોઝ એવી જગ્યાએ તમે વયા જાઓ અને યુ આર ડાઈંગ ઓફ થર્સ્ટ, અને સડનલી કોઈ એક પર્સન આવે લાઈક અ સેવિયર અને હી ઓફર્સ યુ વન ગ્લાસ ઓફ વોટર, વન ગ્લાસ ઓફ ડર્ટી વોટર, ગટરનું પાણી એમ સમજો, પણ યુ આર ડાઈંગ, તો વોટ વિલ યુ ડુ? હિઝ કન્ડિશન ઇઝ કે આઈ વિલ ગીવ યુ ધીસ વોટર બટ યુ હેવ ટુ ગીવ મી હાફ ઓફ યોર કિંગડમ, તો વોટ વિલ યુ ડુ? તો રાજા સેઝ કે બોસ આઈ એમ ડાઈંગ, તો કિંગડમને શું કરીશ? If I can survive out of that water, I will take it. Then Muniraj goes on. Okay, now that you have drunk gutter nu pani, it was contaminated with all the viruses, etc. So you drank it and you fell sick. You fell so sick that now you are dying again. And then suddenly a doctor comes, a Hakim comes. And he puts a condition that I have jadi booti to save you. But I will need rest of your kingdom, the other half. So what will you do? So Raja says, what can I do? I am anyway dying. Mara kingdom ne rakhin shu karish? I might as well take my life. Itle I will give it to him. So Muni Raja ne kehe che, ke je rajya ni kimmat, ek ola ganda gutter na paani na glass jetli che, તો એ રાજ્યની તારે શું આટલો અહંકાર છે? સમજાય છે કે એ રાજ્યનો વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ધેટ કિંગડમ વિચ કેન બી ટ્રેડેડ વિથ જસ્ટ વન ગટરનો પાણીનો ગ્લાસ. સો ધ પોઈન્ટ ઇઝ કે એવડા મોટા રાજ્ય પણ બધા અનિત્ય છે, એ બધા ઇવેન્ચ્યુઅલી એનો નાશ થવાનો જ છે. માટે કોઈએ આવી રીતના અહંકાર કે એમાં ઈગો આદિ કરવું ન જોઈએ. આપણી બધાની લાઈફમાં આપણે વિચાર કરી લઈએ તો આપણને પણ ટુ સમ એક્સટેન્ટ ઇન સમ ફેઝ ઓફ અવર લાઈફ ફોર સમથિંગ આપણને કંઈક ને કંઈક ઈગો તો હશે જ ને. ફોર એક્ઝામ્પલ, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ અકાઉન્ટ, કેસી ઇઝ સીએ, રાઈટ, હી ઇઝ ગ્રેટ, પણ ઇન માય ફિલ્ડ કેમેસ્ટ્રી આઈ એમ ગ્રેટ, નો બડી કેન ચેલેન્જ છે ને. આ શું થઈ ગયું? આપણને એનો ઈગો થઈ ગયો. પણ કઈ ફિલ્ડ એવી છે કે જેમાં યુ આર ગ્રેટ બટ નો વન ઇઝ બેટર દેન યુ? દેર વિલ ઓલવેઝ બી સમવન હુ ઇઝ બેટર, રાઈટ? કોઈ આપણે સપોઝ બહુ પૈસા કમાઈએ, બહુ મહેનત કરીને, પણ દેર વિલ ઓલવેઝ બી સમવન બેટર. તો આપણને એ દેખાદેખીમાં વી વિલ નેવર ગેટ સેટિસ્ફાઈડ. સમજાય છે? આ બધી વસ્તુ છે ને અનિશ્ચય છે. ઇવેન્ચ્યુઅલી આપણને એ જ દેખાડે છે કે કોઈ પણ વસ્તુ આપણી પાસે જેટલા સંયોગો આપણા પુણ્યના ઉદયને આધીન થઈને આવ્યા છે, વી શુડ ગેટ સેટિસ્ફાઈડ ઇન દેટ, એમાં જ ક્ષમતાભાવ રાખીને કે આ બરાબર છે. સમજાય છે ને? એમાં આપણે શાંતિ રાખીને એનો આનંદ લેવો જોઈએ. આનંદ એટલે એમાં આનંદ છે જ નહીં, પણ એના શાંતિ રાખીને એમાં સેટિસ્ફાઈ થવું જોઈએ. અને હું આત્મા છું એવો વિચાર કરતા એ શાંતિ અંદરથી ઓટોમેટિકલી આવે છે. આ વસ્તુ છે ને, 12 ભાવના ટોપિક એવો છે કે એ શીખાડવા જેવો નથી, એ 12 ભાવના ટોપિક વિચાર કરવા જેવો છે. એટલે આપણે ચર્ચા કરીએ કોઈ એક્ઝામ્પલ્સથી. તમને એવા કોઈ એક્ઝામ્પલ હોય તો તમે કહો, તો એમાં શું મ્યુચ્યુઅલ ડિસ્કશન થઈને તમે આપણે એકબીજાના થોટ્સ કલ્ટિવેટ કરી શકીએ. બાકી આમાં કંઈ શીખાડવા જેવું તો છે જ. ચાલો આગળ વધીએ. આપણે બીજી હવે અસંયમ અશરણ ભાવના જોઈએ છે. સેકન્ડ ભાવના છે અશરણ ભાવના. અશરણ એટલે શું? અશરણ, કોઈ શરણ નથી. ઓલું શું હતું? અનિત્ય, કોઈ વસ્તુ નિત્ય નથી. ધેર ઇઝ સમ ટાઈપ સમ વોટ ઓવરલેપ બિટવીન ધ ટુ, બટ ધેન દેર આર ટુ ડિફરન્ટ એંગલ્સ. આ શું? ઓલું ફર્સ્ટ શું કહેતું હતું કે આપણા જે પોઝેશન્સ છે કોઈ પરમનન્ટ રહેવા વાળા નથી. અહીંયા શું કહે છે? અશરણ છે. અશરણ એટલે શું? કે જીવ આપણે જયારે મરતા હશું, એ મરતી વખતે કોઈ આપણને શરણ આપીને આપણને બચાવી લે એવું પોસિબલ નથી. અથવા ટુ સમ એક્સટેન્ડ ઓલા આપણે સેકન્ડ ડાલમાં જોયું હતું ને, કુદેવ કુ ગુરુ કુ ધર્મ, તો એ કોઈ કુદેવ આવીને મને બચાવી લે, મારા પાપ દૂર કરી દે, પેલું ગંગામાં ડૂબકી નાખવાથી મારા પાપ ધોવાઈ જાય, તો ગંગા શરણ થઈ ગઈ ને આપણને બધાને. તો આવું બધું કાંઈ પોસિબલ નથી. જીવે જે ભાવ પોતે કર્યા છે એના ફળ પોતે જ ભોગવા પડે છે. એ પોતે કર્યા છે ને પોતે જ ભોગવા પડે. એ આપણે ઓલામાં જોશું એકત્વ ભાવના, કે જીવ એકલો જ આવે છે, એકલો જ જાય છે, પોતાના કરેલા પરિણામોનું ફળ પણ પોતે એકલો જ ભોગવે છે. સમજાય છે? એ ત્યાં જોશું. અહીંયા શું કહે છે? કે જીવને મરતી વખતે કોઈ શરણ આપનાર નથી. જુઓ, સુર, સુર એટલે દેવ, અસુર, અસુર એટલે પણ એક ટાઈપના દેવ જ છે, પણ એ ભવનવાસી છે. ઓલા સુર એટલે વૈમાનિક દેવ છે. અસુર એટલે સી, ચાર પ્રકારના દેવ છે. વૈમાનિક, જ્યોતિષી, જ્યોતિષી એટલે શું? આ સૂર્ય ચંદ્ર આદિ છે ને, એ જ્યોતિષી દેવોના ઘર છે, એમાં એ દેવો રહે છે. પછી વ્યંતર, વ્યંતર એટલે શું છે? આ ભૂત પિશાચ આદિ જે આપણે કહીએ છીએ ને, બધા વ્યંતર દેવો છે. એમાં ઓલું આ જે આપણી બધી દેવીઓ બધી ફેમસ છે ને, અંબા માતા ને આ બધા, એ બધા વ્યંતરો છે. સમજાય? અને ભવન, વ્યંતર હેઝ સમ નેગેટિવ કોનોટેશન, કેમ કે વ્યંતર દેવો છે ને બહુ આક્રમક નહીં, એ લોકો બહુ કુતુહલ પ્રિય હોય. કુતુહલ ના ઇંગ્લિશમાં શું કહેવાય? દે આર વેરી પ્લેફુલ ઇન અ વે, દે લાઈક પેસ્ટરિંગ પીપલ. એ વ્યંતર દેવોને, હવે સપોઝ આઈ વોઝ ટ્રાઇંગ ટુ બી અ પોલિટિશિયન, ઓર આઈ વોઝ ટ્રાઇંગ ટુ બી અ લીડર ઓફ વિલેપાર્લી ફોર એક્ઝામ્પલ, અને આઈ ડાઈ ઓફ ટ્રાઇંગ, પણ મારા પરિણામ થોડા મંદ હતા, તો આઈ બીકેમ વ્યંતર. હવે આફ્ટર બીકમિંગ વ્યંતર, આઈ ડુ સચ થિંગ્સ ઇન વિલેપાર્લે કે પીપલ સ્ટાર્ટ વર્શિપિંગ મી, ઓર પીપલ સ્ટાર્ટ ફિયરિંગ મી, ઓર પીપલ સ્ટાર્ટ સમથિંગ્સ ઓફ ધી ઓર ધી અધર. એ જાતના એટલે લોકો પછી સ્ટાર્ટ બિલીવિંગ કે હા ના, અહીંયા કોઈ પર્સન છે. સમજાય? ઈ વ્યંતર. એટલે વ્યંતર લોકો પહેલાના ભાવમાં પોતાના કાંઈ વેરભાવ કે કાંઈ હોય તે યાદ કરીને વ્યંતર દેવો બીજાને હેરાન કરવા માટે દે આર નોટોરિયસ. દે આર વન ટાઈપ ઓફ દેવ. જેવી રીતના તિર્યંચમાં કૂતરા બિલાડા અને ઘણા બધા અલગ અલગ ટાઈપના છે ને, એવી રીતના આ એક ટાઈપના દેવ છે. દેવ શબ્દ હેઝ રિસીવડ અ કોનોટેશન કે દેવ ઇઝ સમથિંગ મેગ્નેનિમસ, પણ એવું નથી. આ જે અસુર કીધું છે ને, એ અસુર જાતના ભવનવાસી દેવ છે. એ કેવા હોય ખબર? એ નરક ગતિમાં અંદર જાય અને તે આપસમાં જીવોને લિટરલી લડાવે કે જો આ પ્રીવિયસ ભવમાં તારી સાસ હતી, જો આ પ્રીવિયસ ભાવમાં તારી વહુ હતી, એને તને આવી રીતના હેરાન કર્યું હતું, એટલે આપસમાં એકબીજાને લડાવે. અને એ લડાઈ જોઈને ભેગે થતી નારકી, હા નારદ મુનિ સિમિલર. આપણે અત્યારના પણ મોર્ડન કોન્ટેક્સમાં આપણે જોઈએ છે ને કે મિડલ ઇસ્ટમાં બધે ઓલું કોક ફાઇટ ને બધું થાય છે, કે ઓલા ગીઝ ફાઇટ ને બધું થાય, એટલે આપસમાં એ પ્રાણીઓને લડાવે ને હ્યુમન ગેટ હેપી છે ને. દીઝ આર સાઇન્સ ઓફ ધોઝ પીપલ ગોઈંગ ઇન ટુ નરક. ત્યાં પછી આપસમાં લડશે અને દે ગેટ હેપી ડુઈંગ ધેટ. સમજાય છે? તો એવા આ જાતના દેવો હોય છે.
પોઝિટિવ
સી દેહ ઇઝ અ ટાઈપ ઓફ ગતિ વેર એ લોકોને હ્યુમન્સ કરતા થોડી લક્ઝરી વધારે. એમ ઇમેજિન કરો ને કે સપોઝ આપણે અહીંયા ઇન્ડિયામાં છે, ઓર ઇમેજિન કે વી આર ઇન સુદાન, વી આર અ વેરી પુઅર કન્ટ્રી, વી હેવ નો રિસોર્સિસ. ઇન વર્સિસ ઓફ દેટ ઇન યુએસ પીપલ હેવ લોટ ઓફ રિસોર્સિસ. તો એ દેવ છે ને, આ મનુષ્ય એમ સમજો, એના જેવું છે. પણ દેટ ડઝન્ટ મેક દેવો સમથિંગ સ્પેશિયલ. ઇટ ઇઝ જસ્ટ કે એ લોકોને ભૂખ નથી, એટલે એ લોકો પાસે બહુ રત્ન ને આદિ બહુ, દે હેવ એમ્પલ. નો બડી ઇઝ પુઅર, એવરીબડી ઇઝ રિચ. પણ દેર ઇઝ રિચ એન્ડ દેર ઇઝ રિચર. તો ત્યાં એ ટાઈપનું આપસમાં ઈર્ષા ને એવું બધું છે. પણ બાકી દેવ હેઝ નથિંગ, એટલે દે હેવ સમ સ્પેશિયલ પાવર. એ લોકોનું બોડી જે છે, તો જેવી રીતના આપણે ક્યાંક મૂવીમાં કે કાર્ટૂન ફિલ્મમાં જોઈએ ને કે એ ઓલું એ બોડી અહીંયા પણ છે ને ત્યાં પણ એવું ડુપ્લિકેટ બનાવી શકે, અથવા અહીંયાથી ત્યાં એકદમ ફાસ્ટ ઓલું માસ્કની જે મૂવ થાય. આ બધા દેવમાં આવી બધી સ્કિલ્સ હોય, એ પોતાના હાથને એમાંથી કંઈક અલગ અલગ શેપ ચેન્જ કરીને કંઈક બધી વસ્તુ બનાવી શકે. આ બધી સ્કિલ્સ દેવોના બોડીમાં એવું પોસિબલ છે, કેમ કે વૈકરીક શરીર છે, થોડું શરીરની ક્વોલિટી અલગ છે. દે કેન ચેન્જ ધર શેપ એટ વિલ. સમજાય છે? હ્યુમન્સમાં એવી કેપેબિલિટી નથી. તો એવા અમુક સ્પેશિયલ વસ્તુઓ દેવોમાં છે બીકોઝ ઓફ ધેર પુણ્યનો ઉદય છે. પણ જીવ તો છેવટે સંસારી જીવ એવો જ છે ને. જેવી મેન્ટાલિટી હવે સુદાનમાં જેવી લોકોની મેન્ટાલિટી હોય, એવી જ મેન્ટાલિટી લોકોની યુએસમાં છે ને. હ્યુમન ટેન્ડન્સી ડઝન્ટ ચેન્જ. સિમિલરલી જીવ ટેન્ડન્સી વેધર ઇટ ઇઝ ઇન હ્યુમન ઓર દેવ ડઝન્ટ ચેન્જ. જેવી રીતના આપણે અહીંયા એકબીજાને જોઈને ઈર્ષ્યા કરે છે ને, એવી રીતના ત્યાં એકબીજાને જોઈને ઈર્ષ્યા કરે. જેવી રીતના આપણે અહીંયા હાયરાર્કિકલ સ્ટ્રક્ચર છે ને, તો એકબીજા ઉપર સુપર પાવર કરવાની ટ્રાય કરે ને, એવું જ ત્યાં લોકો કરે છે. એ બેઝિક જીવ ટેન્ડન્સી ઇઝ નોટ ડિફરન્ટ. ઓકે ચાલો આવી જાઓ પાછા. તો અહીંયા શું કહે છે? સુર એટલે દેવ, અસુર એટલે પણ દેવ, ખગાધીપ. ખગાધીપ એટલે કે જે બર્ડ હોય ને બધા, એને ખગચર પ્રાણી કહેવાય. સી જલચર એટલે એક્વેટિક લાઈફ, નભચર એટલે ઉડતા પ્રાણીઓ, ભૂચર, ભૂચર એટલે જમીન પર રહેતા પ્રાણીઓ. એ નભચર, નભ અને ખગ, દે આર સિનોનિમ. એટલે ખગચર એટલે બર્ડ, અને ખગાધીપ, દીપ એટલે રાજા. તો બર્ડ નો પણ રાજા. તો જેવી રીતના ઓલું આપણે એનિમલ્સ હોય, એ એનિમલ્સનો રાજા કોણ કહેવાય? તો લાયન ઇઝ ધ કિંગ, બરાબર ને? એવી રીતના બર્ડ્સમાં જે ગરુડ પ્રાણી હોય ને, એને કિંગ કહેવાય. બરાબર? દે આર ધ મોસ્ટ પાવરફુલ બર્ડ. અહીંયા કહે છે શું, જેવી રીતના ઉપર પહેલા ઓલા ઘર મકાન ગાડી એ બધા એક્ઝામ્પલ આપ્યા ને, અહીંયા બધા એવા એક્ઝામ્પલ આપે છે કે આ પર્સન, આ એનિમલ, આ પર્સન, આ પર્સન, આ બધા પર્સન આર ઇવેન્ચ્યુઅલી ગોઈંગ ટુ ડાય. ધેટ્સ વોટ દે આર ગોઈંગ ટુ સે. જેવી રીતના કે નરેન્દ્ર મોદી ફોર એક્ઝામ્પલ, ઓર બરાક ઓબામા, નો મેટર વોટ પાવરફુલ પોઝિશન દે આર ઇન, દે આર ઇવેન્ચ્યુઅલી ગોઈંગ ટુ ડાય. દેટ ઇઝ વોટ દે આર મેકિંગ અ કોરિલેશન હિયર. તો જેવી રીતના દેવો છે, અથવા તો એ પ્રાણીઓ છે, અથવા હ્યુમન્સ છે, અથવા નારકીના જીવો છે, એ બધા ઇવેન્ચ્યુઅલી એને કાલ ગલે છે. જો અહીંયા એ ફર્સ્ટ લાઈનમાં લાસ્ટ ટુ વર્ડ છે ને, કાલ દલે તે. કાલ દલે તે એટલે શું? કે એઝ ધ ટાઈમ પાસિસ, ધ ટાઈમ ઇઝ ગોઈંગ ટુ કિલ ધેમ. દલે એટલે દે આર ગોઈંગ ટુ કેપ્ચર ધેમ. કેવી રીતના કેપ્ચર કરવાનો છે કાલ? જેવી રીતના મૃગ જ્યાં હરી, મૃગ એટલે કે હરણ, હરી એટલે સિંહ, જેવી રીતના ફોરેસ્ટમાં હરણ ભાગતા હોય, તો વોટ ડઝ લાયન હેવ ટુ ડુ? લાયન હેઝ ટુ રન ફાસ્ટર ધેન ધ સ્લોએસ્ટ ડિયર, રાઈટ? સો દેટ હી કેન કેપ્ચર ધેટ ડિયર. તો જેવી રીતના એ લાયન એ મૃગને આખું ગ્રેબ કરી લે છે, સિમિલરલી ટાઈમ ઇઝ ગોઈંગ ટુ ગ્રેબ ઓલ ઓફ ધીઝ એનિમલ્સ ઇવેન્ચ્યુઅલી. એનિમલ્સ એટલે આપણે બધા સભી જીવ કો. કાલ સભી કો દલને વાલા હૈ. અને વેન દેટ હેપન્સ, મણી મણી એટલે કોઈ ડાયમંડ, જે આપણે ઓલું આગળ જોયું હતું ને, ઓલું પહેલી ઢાળમાં આપણે જોયું હતું ને, ચિંતામણી રત્ન. ચિંતામણી એટલે કે આપણે જે વિચાર કરીએ અને એ આપણને રત્નથી મળી જાય, એને કહેવાય ચિંતામણી રત્ન. તો એવો કોઈ મણી છે આપણી પાસે, અથવા કોઈ મંત્ર છે, કોઈ તંત્ર છે, તંત્ર એટલે કોઈ ઇક્વિપમેન્ટ, કોઈ આવું બહુ કોઈ કોઈ મણી મંત્ર તંત્ર બહુ હોય, બહુ હોવા દે આવો બધા. મરતે ન બચાવે કોઈ, મરતી વખતે કોઈ જીવને બચાવી શકતું નથી. સમજાય છે? જેવી રીતના બી એક સ્ટોરી તમે ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળતા હો તો એક સ્ટોરી ઘણી વાર આવે કે એલેક્ઝાન્ડર હતો ને, સિકંદર, તો હી કેપ્ચર્ડ ધી એન્ટાયર વર્લ્ડ, અને વેન હી કેમ ટુ ઇન્ડિયા હી ઇવન ઓલમોસ્ટ કોન્ક્વર્ડ ઇન્ડિયા, પણ દેન હી ડાઈડ ઓફ મલેરિયા. આઈ હોપ યુ ઓલ નો ધ સ્ટોરી. કેમ કે ઇન્ડિયામાં મોસ્કિટોઝ બહુ હતા અને હી વોઝ નોટ ઇમ્યુન ટુ ઇટ. તો જ્યારે મરતો હતો તો હી કોલ્ડ મેની હકીમ, ઓર હકીમ એ લોકો કે આપણે વૈદ કે ડોક્ટર, હી કોલ્ડ મેની હકીમ્સ ફ્રોમ એવરીવેર કે ટેક વોટ એવર મની ઓર પાવર ઓર વોટ એવર યુ વોન્ટ, બટ સેવ મી. કે મેં તમને આટલા વર્ષોથી મેં તમને પાળ્યા છે, પોષ્યા છે, યુ હેવ સર્વાઈવડ ઓન માય ગિવિંગ મની કે વોટ એવર, અને છેવટે તો પણ દે કુડન્ટ સેવ ઇટ. તો એટ ધ ટાઈમ ઓફ ડેથ, એવું ગુરુદેવના પ્રવચનમાં આવે છે, હી વેન્ટ ઓન સેઇંગ કે મારા હાથ ખુલ્લા રાખજો, કેમ કે આઈ હેવ લૂટેડ મેની થિંગ્સ ફ્રોમ અરાઉન્ડ ધ વર્લ્ડ, આઈ હેવ કેપ્ચર્ડ મેની થિંગ્સ, બટ ધીસ વિલ સિમ્બોલિકલી શો કે વેન આઈ એમ ગોઈંગ આઈ એમ નોટ ટેકિંગ એનીથિંગ વિથ મી. મારા હાથ ખુલ્લા રાખજો અને મારો જનાજો આ હકીમો પાસે ઉપડાવજો, કે મેં એમને પાળ્યા પોષાને આટલું કર્યું પણ તો પણ એ મને બચાવી શક્યા નહીં, તો એઝ અ સિમ્બોલિક ટુ ધેટ મારો જનાજો હકીમો પાસે ઉપડાવજો. એવું ગુરુદેવશ્રીના પ્રવચનો બહુ આવે છે. એટલે વોટ ઇઝ ઇટ સેઇંગ કે મરતી વખતે એલેક્ઝાન્ડર જેવાને પણ કોઈ બચાવી શકતું નથી, કે ઇવેન્ચ્યુઅલી એવરીબડી ઇઝ ગોઈંગ ટુ ડાય. જો ભાવાર્થ વાંચીએ છે, સંસારમાં જે જે દેવેન્દ્ર અસુરેન્દ્ર ખગેન્દ્ર, ઇન્દ્ર જે હોય ને, ઇન્દ્ર ઇઝ ધ ટોપમોસ્ટ પર્સન અમંગ ધ પીપલ ઓફ ધ સેમ ક્લાન. તો જેવી રીતના સૌધર્મ ઇન્દ્ર કહીએ તો સૌધર્મ સ્વર્ગના દેવોમાં ધ ટોપમોસ્ટ પર્સન ઇઝ સૌધર્મ ઇન્દ્ર. એવી જ રીતે અહીંયા દેવેન્દ્ર, દેવેન્દ્ર એટલે દેવોનો ઇન્દ્ર, અસુરેન્દ્ર એટલે અસુરોમાં ઇન્દ્ર. આપણે નરેન્દ્ર કહે, નરેન્દ્ર મીન્સ નર, નર એટલે હ્યુમન, હ્યુમન્સમાં ઇન્દ્ર, હ્યુમન્સમાં જે સૌથી મેઇન કિંગ હોય એને કહેવાય નરેન્દ્ર. ખગેન્દ્ર, ખગેન્દ્ર એટલે બર્ડ્સમાં ઇન્દ્ર, પક્ષીઓનો રાજા વગેરે જે છે તે સર્વનો, જેમ હરણ સિંહને મારી નાખે છે તેમ મૃત્યુ એટલે કે કાળ એમને નાશ કરવાના છે. જે બધા દેવો હોય ને, દેવોનું આયુષ્ય બહુ જ લાંબુ હોય, બહુ લાંબુ, કમ્પેર ટુ હ્યુમન્સ ઇટ ઇઝ વેરી વેરી લોંગ. આપણું આયુષ્ય ખાલી અમુક ફ્યુ હંડ્રેડ યર્સ કે હલો ફ્યુ હંડ્રેડ બી નહીં, ફ્યુ ટેન્સ ઓફ યર્સ, રાઈટ, 50-60-100 યર્સ મેક્સિમમ. અમુક જે ટોર્ટોઇઝ ને બધા હોય ને, ઇટ લિવ્સ લોંગર, ઇટ લિવ્સ 150-200 યર્સ. કેમલ્સ ઓલ્સો લિવ વેરી લોંગ, ડોગ્સ ને હોર્સિસ ને દે લિવ શોર્ટર, સાપ લંબા જીતા. અમુક જે ઇન્સેક્ટ્સ બધા આપણે જોઈએ ને આપણા ઘરમાં, મોસ્કિટોઝ ને બધા, મોસ્કિટોઝ ની લાઈફ કેટલી હોય? હા, ઇટ વિલ હાર્ડલી લિવ વન ડે, ટુ ડેઝ મેક્સિમમ, 2-3 ડેઝ બસ, પછી દે ડાય. દે ગેટ ઈટન અપ બાય ઓલું વોલ લિઝર્ડ, એટલે આપણને દેખાય નહીં ક્યાં ગયા, બટ ઇવેન્ચ્યુઅલી ડે ડાય. ઓલા જે ઓલું ફ્લડ લાઇટ હોય ને આપણે, એની આજુબાજુ ઇન્સેક્ટ થાય, દે લિવ હાર્ડલી કપલ ઓફ અવર્સ, ઇવનિંગમાં થાય ને થોડું નાઇટ થાય એટલે દે ડાય. સમજાય છે? ઓન ધ ફ્લિપ સાઈડ જે દેવો છે, દે લિવ અસંખ્યાત વર્ષ, એ લોકોનું આયુષ્ય બહુ જ લાંબુ હોય, એટલું લાંબુ હોય કે એના હ્યુમન કોન્ટેક્સમાં એને અમર કહી દેવાય, કે ભાઈ બહુ અમર છે, કેમ કે ઇન માય એન્ટાયર લાઈફ સ્પેન આઈ કાન્ટ ઇવન થિંક કે કેટલું લાંબુ જીવશે.
time is relative. Exactly. પણ ધ પોઈન્ટ ઇઝ કે ઇવેન્ચ્યુઅલી એમનો પણ આયુષ્ય પૂરું થાય છે, એટલે ઇવેન્ચ્યુઅલી દે આર ઓલસો ગોઈંગ ટુ ડાઈ. ફોર ધેમ ઇટ ઇઝ નોર્મલ, પણ સી ધેટ્સ ધ પોઈન્ટ ને, ફોર ધેમ ઇટ ઇઝ નોર્મલ, ફોર અસ ઇટ ઇઝ લોંગર. વી ઓલવેઝ થિંક ઇન ધ રિલેટિવ ટર્મ્સ, ઇન ધી એબ્સોલ્યુટ ટર્મ્સ, ઓકે દેટ ઇઝ લોંગર, ધીસ ઇઝ શોર્ટર, ધીસ ઇઝ ઇવન શોર્ટર, બટ ઇવેન્ચ્યુઅલી ઇટ એન્ડ્સ. દેટ ઇઝ ધ પોઈન્ટ. ચિંતામણી, રત્ન વગેરે, મણી, મંત્ર અને જંત્ર તંત્ર વગેરે કોઈ પણ મરણથી બચાવી શકતું નથી. પહેલાના ટાઈમમાં એવું ઘણી બધી વસ્તુઓ હતી કે સાપ કરડી જાય ને તો કોઈ મંત્ર બોલે તો એનું ઝેર ઉતરી જાય. પહેલાના ટાઈમમાં એવું હતું, આપણી પાસે હવે એવું કંઈ છે નહીં, આપણને બુક્સમાં ખાલી વાંચવા મળે કે આવી રીતના કોઈને કરડી ગયો હતો અને કંઈક મંત્ર બોલ્યા અને સાપનું ઝેર ઉતરી ગયું. પણ એવો મંત્ર પણ જ્યારે જીવનું આયુષ્ય પૂરું થાય છે, જ્યારે એનો આયુષ્ય કર્મ પૂરું થાય છે, ત્યારે એ બધા કંઈ કામમાં આવતા નથી. અહીં એમ સમજવું કે નિજ આત્મા જ શરણ છે. કેમ શરણ છે? કેમ કે આત્માનું ક્યારે મૃત્યુ થતું નથી. શરીરનું મૃત્યુ થવું, જીવ મરી જાય છે, એનો શું મતલબ? કે શરીર ને આત્મા જુદા થઈ ગયા. જે જન્મ સમયે બે એક ક્ષેત્ર સંબંધ થયો હતો એ મરણ સમયે બે જુદા થઈ ગયા. અને આપણી જે એક ફીલિંગ ઓફ સેલ્ફ જે છે કે હું અત્યારનો મનુષ્ય છું, એ ફીલિંગ હવે ખતમ થઈ જાય છે. કેમકે નાવ યુ ગેટ ઇન ટુ અનધર લાઈફ. સમજાય છે? તો અહીંયા હું આત્મા છું એવું માનતા એ પરમનન્ટ રહેવા વાળો છે, એટલે એ આપણું પરમનન્ટ શરણ છે. એનેથી કોઈ આપણને દૂર કરી શકે એવું નથી. શરીર મારું છે એમ માનતા મરણ સમયે દૂર થવું જ પડે છે. અહીં એમ સમજવું કે નિજ આત્મા જ શરણ છે, તે સિવાય અન્ય કોઈ શરણ નથી. કોઈ જીવ બીજા જીવની રક્ષા કરી શકવા સમર્થ નથી. આ ઇન્દ્ર હોય ને, ઇન્દ્ર હમણાં જ આપણે વાત કરી ને, એના આયુષ્ય બહુ જ લાંબા હોય. હવે એના કેલ્ક્યુલેશન છે, વી ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ટુ દેટ, પણ એમનું આયુષ્ય કેટલું છે, એવરીથિંગ ઇઝ ડિફાઇન્ડ. હા, એટલે દેવોમાં છે ને આયુષ્ય ઇઝ ફિક્સ, નરકમાં બી આયુષ્ય ઇઝ ફિક્સ. નરકમાં કેવું હોય કે આયુષ્ય ફિક્સ છે. સપોઝ 10,000 યર્સ નું આયુષ્ય છે. હા, જેટલા આયુ બંધ હે ઉતના જીના હી પડતા હે. પછી ત્યાં જઈને આપસમાં લડાઈ કરે ને તો બોડીના અંગ બધા કાપી નાખે, આટલા ટુકડા ટુકડા કરી નાખે, અથવા એને ઓલા કડાઈમાં જલાવે, બોઇલિંગ વોટરમાં. ધેર આર મેની થિંગ્સ રિટન ઇન ધ બુક્સ. પણ તો પણ આયુષ્ય પૂરું નથી થતું ત્યાં સુધી જીવ નરકમાંથી છૂટતો નથી. ત્યાંનું બોડી મર્ક્યુરી જેવું હોય કે કાપી બી નાખે ને તો પાછું આવીને જોઈન થઈને નવું બની જાય. સમજાય ને? એટલે જીવ જ્યાં સુધી પોતાને હું જીવ છું એમ નથી માનતો, ત્યાં સુધી આ શરીરની સાથે તો સંયોગ વિયોગ થયા જ કરે છે. They don't know from beforehand. પણ 6 મહિના પહેલા દેવોમાં ખબર પડી જાય કે ઓલી એમની એક મંદાર માળા હોય, એ મારા કર્માઈ જાય, એટલે એમને ખબર પડે કે હવે મારું આયુષ્ય પૂરું થવાનું. વર્સ્ટ પાર્ટ ઇઝ કે એમને એ પણ ખબર પડે કે નાવ વેર આઈ એમ ગોઈંગ. અવધિ જ્ઞાનમાં એ જાણી લે તો ખબર પડે કે અરે અહીંયાથી તો હું કૂતરો બનવાનો છું, તો કેવી હાલત થાય. સપોઝ આઈ એમ વેરી રિચ ટુડે, આઈ એમ વેરી વેલ ટુ ડુ, કે ઇમેજિન આઈ એમ મુકેશ અંબાણી, આઈ હેવ એવરી કમ્ફર્ટ ઇન ધ વર્લ્ડ, અને સડનલી સમવન ટેલ્સ યુ કે ઇન 6 મંથ યુ હેવ ટુ નાઉ બીકમ અ કોકરોચ ઇન અ સિંક સમવેર, શું હાલત થાય આપણી? સમજાય છે ને? એટલે દેવો છેલ્લે એટલા દુઃખથી મરણ પામે, એટલે પછી એવી ગતિ ન જાય. અહીંયા તો વાત શું હતી આપણે, કે પરની રક્ષા, અરે સોરી, બીજા જીવની રક્ષા કરી શકવા સમર્થ નથી. પોતે પોતાને તો બચાવી જ નથી શકતો, પણ પોતે બીજાને પણ બચાવી નથી શકતા. તો આઈ વોઝ ગિવિંગ એન એક્ઝામ્પલ કે દેવગતિમાં જે દેહ હોય ને, ઇન્દ્ર, ઇન્દ્રની ઇન્દ્રાણી જે હોય એનું આયુષ્ય બહુ નાનું હોય, ભલે ઇટ ઇઝ સ્ટીલ વેરી લોંગ કમ્પેર ટુ હ્યુમન, પણ ઇન્દ્રની કમ્પેરિઝનમાં ઇટ ઇઝ વેરી શોર્ટ. તો એક દેવની લાઈફમાં વન આફ્ટર ધી અધર ઘણી બધી ઇન્દ્રાણીઓ થાય, કેમ કે ધીસ ઇન્દ્રાણી ડાઈઝ, સો વોટ વિલ હી ડુ? હી હેઝ ટુ ગો એન્ડ પિક અનધર વન. સમજાય છે ને? તો જે આપણે સચી ઇન્દ્રાણી સાંભળે ને, સૌધર્મ ઇન્દ્ર ને સચી ઇન્દ્રાણી નામ સાંભળ્યું છે, એ સચી ઇન્દ્રાણી નું લાઈફ ઇમેજિન કરો ઇઝ 55 પલ્ય. ડિટેલમાં ના જોવું, 55 વિચાર કરો. અને સૌધર્મ ઇન્દ્ર નું લાઈફ ઇઝ એક સાગર. એક સાગર મીન્સ 1 કરોડ પલ્ય ટુ પુટ ઇન ધ સેમ યુનિટ. 1 કરોડ ડિવાઈડ બાય 50. That is the ratio of Indra and Indrani ni life, age. So, suppose imagine karo beno sathe janam thayo, so within 50 she is going to die. Bicharo gamma jetli try kare, he will not be able to save her. But if at the age of 50 he will bring another one, she will die again at 100. Samjhay chha? So, emni akhi life span ma ketli sachi Indrani thai jaye vichar karo. પણ એ ઇન્દ્ર એને બચાવી શકવા માટે સમર્થ, પોતે ઇન્દ્ર છે. ઇન્દ્રનું પાવર કેટલો હોય એના ઉપર આખો આપણે એક 1 આવર વી શુડ ડિસ્કસ સમ ટાઈમ. કે ઇન્દ્ર ઇઝ ધ મોસ્ટ પાવરફુલ પર્સન ઓન ધીસ યુનિવર્સ, એમ સમજો. કે એમની જો ઈચ્છા થાય ને તો આ 3 લોક જે આપણું છે ને, એ 3 લોકને આખું ઊંધું કરી નાખે, એટલી એમના શારીરિક તાકાત છે. એટલી એનામાં શારીરિક તાકાત. આપણે એક મંદિરને ઊંચકવું હોય, ઇમેજિન તો કરો કે મંદિરને ઊંચકવું હોય, કેટલું 500-600 ટન હશે ને, કેટલું છે ભાઈ? તમે ટ્રસ્ટી, તમને ખબર હોવી જોઈએ. આમાં કઈક 800 ટન તો સ્ટીલ ગયું છે ને, અક્ષયભાઈ કહેતા હોય 800 ટન તો એટલું સ્ટીલનું જ વજન છે, કોન્ક્રીટ ને માર્બલનું વજન બીજું અલગ. તો મંદિરને ઊંચકવું હોય તો કેટલી તાકાત જોઈએ? તો ઇન્દ્રમાં એટલી તાકાત છે કે 3 લોકને ઉચકીને ઊંધું કરી શકે. આટલી તાકાત હોવા છતાં પોતાની વાઇફને બચાવી શકતા નથી, કેમ કે મૃત્યુ એક એવી વસ્તુ છે કે એમાં કોઈ જાતની તાકાત કામ આવતી નથી. ચલો ફટાફટ આપણે પૂરું કરી લઈએ. ખાવાત કોઈ બચાવવા માટે સમર્થ નથી, માટે પરથી રક્ષાની આશા નકામી છે. સર્વત્ર સદાય એક નિજ આત્મા જ પોતાનું શરણ છે. એક આત્મા જ ચરણ છે. કેમ? કેમ કે આત્મા નિશ્ચયથી મરતો જ નથી, અનાદિ અનંત છે. આમ સ્વસન્મુખતા પૂર્વક, સ્વસન્મુખતા એટલે પોતાની તરફ ડાયરેક્શન કરીને વિચાર કરતા કરતા, એવું ચિંતવન કરીને સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગતાની વૃદ્ધિ કરે છે, તે જ અશરણ ભાવના છે. સપોઝ સંબંધ પાછું જ આવે ઇન અવર ફેમિલી, તો આપણે તો બહુ દુઃખી થઈએ ને, કે એ ફોર ધેટ 2-3 ડેઝ આપણે જાણે એવા કે હમણાં જ મુનિ દીક્ષા લઈ લેશું એવું થાય ને, કે એટલા આપણે આમ જાણે દુઃખી થઈ જઈએ. પણ એઝ ધ ટાઈમ ગોઝ બાય વી કમ બેક ટુ નોર્મલ. હા, સ્મશાન વૈરાગ્ય. પણ સમ્યક દ્રષ્ટિ જીવને આવા વિચાર નિરંતર ચાલુ છે કે કોઈ પરમનન્ટ રહેવાનું જ નથી, એક આત્મા જ મારું શરણ છે. એટલે જેવી રીતના આપણે કોઈ મરણ થાય ને દુઃખી થાય, એવા દુઃખી નથી. હી ઇઝ પ્રેક્ટિકલ, એટલે પહેલેથી આવો વિચાર કરે છે. તો એમના કોઈ નિયર એન્ડ ડિયર વન ઇફ સમવન ડાઈઝ ઓલ્સો, તો એમને એટલું દુઃખ થતું નથી, કેમ કે હિઝ થોટ પ્રોસેસીસ આર વેરી સોર્ટેડ આઉટ. સમજાય ને? આપણે એમ કહે ને કે આપણા થોટ્સ આર મિક્સ્ડ અપ, વેર ઇઝ હિઝ થોટ્સ આર વેરી સોર્ટેડ આઉટ. અને એવું હોવાને કારણે પોતાના આત્માને જ એક શરણ માને છે, તો એમને ક્યારે બહુ દુઃખ કે બહુ સુખ કે બહુ ખુશી થતું જ નથી. દરેક વસ્તુમાં એક સમતા ભાવ એમને રહે છે. એ સમતા ભાવને જ વૈરાગ્ય કહેવાય, એને જ સમ્યક ચારિત્ર કહેવાય. સમજાય છે? તો આ અશરણ ભાવને આપણે આમાંથી જોઈ, આમાંથી આપણે જોશું. આમાં ઘણા હજી વધારે ઇન્ટરેસ્ટિંગ બધા એક્ઝામ્પલ્સ છે, આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ચાલો જીનવાણી સ્થિતિ.
હે જીનવાણી ભારતી, તો હી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેશ હું.
બોલો જીનવાણી માત નો જય.